એક તરફ ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી સત્યકથાની એમ કે ઊંડાણમાં ઉતરીશું જે સાંભળીને કદાચ શ્વાસ રોકાઈ જાય, પણ સાથે જ માનવ જુસ્સા અને આશાની એક અદ્ભુત મિસાલ પણ છે. પુસ્તક છે ધ સન ડઝ શાઇન, હાઉ આઈ ફાઉન્ડ લાઈફ એન્ડ ફ્રીડમ ઓન ડેથ રો.
જીયા, આ એન્થોને રે હિન્ટનની હૃદયસ્પર્શી આત્મકથા છે, 2018માં આવેલી, અને એને શબ્દો આપ્યા છે લારા લવહાર્ડીને. પુસ્તક એટલું બધું પ્રભાવશાળી રહ્યું કે ઓપરાના બુક ક્લબમાં પણ પસંદ થયું અને ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલર પણ બન્યો.
અને એન્થોની રે હિન્ટન નામ સાથે જ એક અકલ્પનીય હકીકત જોડાયેલી છે, નહીં કે લગભગ 30 વર્ષ તેઓ મૃત્યુદંડની સજા હેઠળ જેલમાં રહ્યા, એવા ગુના માટે જેમણે કર્યો જ નહોતો. અરે, આ વિચાર જ ધ્રુજાવી દે છે.
બિલકુલ, હિન્ટનની કહાણી જુઓ, ખાલી અન્યાયની વાત નથી, એ તો પુરાવો છે કે માણસની અંદરની તાકાત, એની હિંમત ભલભલા તોફાનો સામે ટકી શકે છે. આ પુસ્તક આપણને અમેરિકાની જે ન્યાય વ્યવસ્થા છે એની ગંભીર ખામીઓ,
હા,
ખાસ કરીને જાતિ, ગરીબી અને પેલી મૃત્યુદંડ, આ બધા મુદ્દાઓ પર વિચારવા મજબૂર કરે છે. પણ સેન્ટરમાં તો એક માણસ છે, એની કલ્પનાશક્તિ, કરુણા અને આશામાં અતૂટ વિશ્વાસ, એની વાત છે.
ખૂબ જ ઊંડી વાત છે. ચાલો તો એમની આ અસાધારણ સફરને જરા શરૂઆતથી સમજીએ. એમના શરૂઆતના વર્ષો કેવા હતા? ક્યાંથી મળી એમને આટલી મજબૂતી?
એમનો જન્મ ને ઉછેર અલાબામાનું એક નાનકડું ગામ હતું, પ્રાકો, સાવ અલગ પડી ગયેલું. બાળપણ ભલે ગરીબીમાં ગયું, પણ પ્રેમ અને હૂંફ ખૂબ હતા, અને એમના જીવનનું કેન્દ્ર હતા એમના માતા બુહલર હિન્ટન.
અચ્છા.
એમની માએ જ નાનપણથી મુખ્ય સંસ્કાર આપ્યા હતા કે ભાઈ, દરેક સાથે માનથી વર્તવું, લોકોમાં હંમેશા સારું જોવાનો પ્રયત્ન કરવો, અને નફરતને ક્યારેય મનમાં જગ્યા ન આપવી.
એ સમયના અમેરિકાના દક્ષિણમાં, જ્યાં જાતિભેદ તો ખૂબ જ હતો, ત્યાં એક અશ્વેત યુવાન માટે આ સંસ્કારો જાળવી રાખવા સહેલું નહીં રહ્યું હોય. નહીં
સહેલું, બિલકુલ નહીં. ગરીબી તો હતી જ, પણ સાથે સાથે પેલું અશ્વેત હોવાનું સતત ભાન, સમાજના અલિખિત નિયમો, જોખમો, આ બધું જ હતું. હિન્ટન આ વાતાવરણમાં જ મોટા થયા. એક બાજુ બાળપણની મસ્તી હતી, બેઝબોલ, માછીમારી, દોસ્ત લેસ્ટર સાથે સમય વિતાવવો,
હા,
અને બીજી બાજુ સમાજમાં પોતાની જે નાજુક સ્થિતિ હતી એનો અહેસાસ પણ હતો. શિક્ષણ પણ જુઓ, મર્યાદિત જ, કારણ કે અશ્વેત બાળકો માટેની સ્કૂલોમાં સાધનો જ નહોતા, અપૂરતા સંસાધનો. પણ એમણે વાંચીને અને પોતાની રીતે નિરીક્ષણ કરીને ઘણું શીખ્યું. મિકેનિકલ કામમાં રસ હતો એમને.
એટલે એક સામાન્ય મહેનતુ યુવાન પોતાના સપનાઓ સાથે જીવતો હતો, અને પછી 1985માં અચાનક બધું બદલાઈ ગયું, એમની ધરપકડ થઈ.
હા, ત્યારે એ ફક્ત 29 વર્ષના હતા. આરોપ હતો 2 રેસ્ટોરન્ટમાં થયેલી લૂંટ અને હત્યાનો, અને સૌથી મોટી વાત એ હતી કે હિન્ટન પાસે નિર્દોષ હોવાનો પાક્કો પુરાવો હતો. જે સમયે ગુનો થયો એ વખતે તો એ ઘટનાસ્થળથી 15 માઇલ દૂર હતા, એક વેરહાઉસમાં નોકરી પર, અને એમની હાજરીની નોંધ પણ થયેલી હતી.
તો પછી ધરપકડ કેમ? આટલો પાક્કો પુરાવો હતો તો.
પોલીસ પર કેસ સોલ્વ કરવાનું પ્રેશર હતું, ભારે દબાણ. ઘટનામાં બચી ગયેલા એક સાક્ષી હતા જે પોતે ખૂબ આઘાતમાં હતા. એમણે ફોટો લાઇનઅપમાં અચોક્કસ રીતે હિન્ટનને ઓળખી કાઢ્યા, પણ મુખ્ય આધાર તો બીજો જ બનાવવામાં આવ્યો.
શું હતું એ?
એક કથિત બેલિસ્ટિક્સ રિપોર્ટ.
બેલિસ્ટિક્સ એટલે પેલું ગોળીઓ અને બંદૂકનું વિજ્ઞાન ખરું ને? એમાં શું હતું?
હા, એ જ. પોલીસે હિન્ટનની માના ઘરમાંથી એક જૂની, સાવ કાટ લાગેલી 38 કેલિબર રિવોલ્વર શોધી, અને દાવો કર્યો કે ગુનામાં જે ગોળીઓ વપરાઈ એ આ જ બંદૂકમાંથી છૂટી હતી.
પણ હકીકત શું હતી?
હકીકત એ હતી કે એ બંદૂક તો વર્ષોથી વપરાઈ જ નહોતી, અને કદાચ સાચી કેલિબરની પણ નહોતી. પણ આ બધું નજરઅંદાજ કરવામાં આવ્યું.
આ તો જાણી જોઈએ અન્યાય કરવા જેવું લાગે છે. અને એમના વકીલ, એમણે શું કર્યું? એ તો બચાવી શક્યા હોત ને?
પરિસ્થિતિ એનાથી પણ ખરાબ હતી. કોર્ટે જે વકીલ આપ્યા એ શરૂઆતથી જ માનતા હતા કે હિન્ટન દોષિત છે. એમણે બચાવ માટે, મતલબ કોઈ સારા બેલિસ્ટિક્સ નિષ્ણાંતને રોકવા માટે જરૂરી પૈસા માંગવાની તસ્દી પણ ન લીધી.
શું વાત કરો છો?
હા, એના બદલે એક એવા સિવિલ એન્જિનિયરને રાખ્યો જેની એક આંખ નહોતી અને ફોરેન્સિક્સનો ઝીરો અનુભવ હતો. કોર્ટમાં તો એ તરત જ ખોટા સાબિત થઈ ગયા. અને બીજી તરફ સરકારી વકીલ હતા જેમનો જાતિગત પૂર્વગ્રહનો ઇતિહાસ હતો જ. એમણે તો હિન્ટનને રાક્ષસ બનાવી દીધો કોર્ટમાં.
ઓ, અને આ બધાનું પરિણામ એક નિર્દોષ માણસનું ભવિષ્ય દાવ પર લાગેલું હતું.
પરિણામ દુઃખદ આવ્યું. જ્યુરીમાં બધા જ શ્વેત સભ્યો હતા. એમણે હિન્ટનને દોષિત ઠરાવ્યા અને ન્યાયાધીશે સીધી મૃત્યુદંડની સજા ફટકારી દીધી.
1986માં એન્થની રે હિન્ટનને ડેથ રોમાં મોકલી દેવામાં આવ્યા. ડેથ રો, જ્યાં દરેક પળ મોત સામે જોવાનું હોય. કેવી રીતે ટક્યા રહેશે ત્યાં? શરૂઆતના વર્ષો તો બહુ જ કઠિન રહ્યા છે.
ભયાનક હતા. ગુસ્સો, નિરાશા, એકલતા. કહેવાય છે કે પહેલાં 3 વર્ષ તો એમને કોઈની સાથે વાત જ નહોતી કરી. ચૂપચાપ ફાંસીની ગંધ આવતી હોય, સતત શોરબકોર, એ નાનકડી 5x7 કોઠડી અને માથે મોતનો ભય, આ જ એમની દુનિયા બની ગઈ હતી.
આવી નિરાશામાંથી બહાર આવવો લગભગ અશક્ય જેવું લાગે, પણ એમનામાં કંઈક બદલાવ આવ્યો ખરું ને?
જી, એક રાતે એમણે બાજુની કોઠડીમાંથી બીજા કેદીના રડવાનો અવાજ સાંભળ્યો. બહુ દુઃખી હતો એ, અને એ ક્ષણે એમને અચાનક અહેસાસ થયો કે હું એકલો નથી આ પીડામાં. ડેથરો પરનો દરેક માણસ કોઈને કોઈ રીતે પીડાઈ રહ્યો છે. અને ત્યારે જ એમણે એક નિર્ણય લીધો.
શું નિર્ણય?
પોતાની અંદરની જે માનવતા મરી રહી હતી એને ફરી જાગૃત કરવાનો અને બીજાઓને મદદ કરવાનો.
વાહ, એ 5x7 કોટડીમાં રહીને આ તો અદ્ભુત કહેવાય. કેવી રીતે કર્યું એમણે આ?
એમણે પોતાની કલ્પના શક્તિનો સહારો લીધો, ગજબનો ઉપયોગ કર્યો. એ આંખો બંધ કરીને બેસી જતા અને મનમાં જ આખી દુનિયા ફરતા.
હા, મેં વાંચ્યું છે આ કે એ કલ્પના કરતા કે ક્વીન એલિઝાબેથ સાથે ચા પી રહ્યા છે, હેલીબેરી સાથે લગ્ન કરી રહ્યા છે.
બરાબર, આ કોઈ પાગલ પણ નહોતું. આ તો પોતાની માનસિક સ્વતંત્રતા જાળવી રાખવાનો એક પ્રયાસ હતો, એક શિસ્તબદ્ધ અભ્યાસ. જેલની દિવાલો સામે એમનો પોતાનો બળવો હતો એ.
અને એમણે જેલની અંદર જ એક સમુદાય બનાવ્યો, બુક ક્લબ શરૂ કરી, એ પણ ડેથ રો પર. અવિશ્વસનીય.
બિલકુલ, બીજા 54 કેદીઓ માટે એ આશાનું કિરણ બની ગયા. બુક ક્લબમાં જેમ્સ બાર્ડવિન જેવા લેખકોના પુસ્તકો વાંચતા ચર્ચા થતી. એ સલાહકાર બન્યા, મિત્ર બન્યા, ઝઘડા થાય તો શાંતિ કરાવનાર બન્યા. અને સૌથી મોટી વાત, શ્વેત અને અશ્વેત કેદીઓ વચ્ચેની જે જાતિની દિવાલો હતી એ પણ એમણે તોડી નાખી.
શું વાત છે! એમાં તો કે કુ ક્લક્સ ક્લાનના સભ્યો પણ હતા ને, જે અશ્વેતોને નફરત કરતા હોય એમની સાથે પણ?
હા, એમણે માણસના ગુનાને નહીં પણ માણસને જોવાનું પસંદ કર્યું. એમને માની શિખામણ યાદ હતી. નફરત પર પ્રેમ પસંદ કરવો, નિરાશા પર આનંદ. એમણે હેનરી હેઝ જેવા કેદી સાથે પણ દોસ્તી કરી, જે કેકેના એક મોટા નેતાનો દીકરો હતો અને એક અશ્વેતની હત્યા માટે ડેથ રો પર હતો.
ખરેખર આ તો માનવતાની પરાકાષ્ઠા કહેવાય. પણ આ બધું ચાલતું હતું ત્યારે કાયદાકીય રીતે શું થઈ રહ્યું હતું? એમની નિર્દોષતા માટે કોઈ પ્રયાસ ચાલુ હતા?
ઘણા વર્ષો સુધી તો કંઈ ખાસ ન થયું. કેસ જાણે અટકી ગયો હતો. પણ પછી 1990ના દાયકાના અંતમાં એક આશાનું કિરણ દેખાયું. બ્રાયન સ્ટીવન્સન.
ઓ, બ્રાયન સ્ટીવન્સન, જસ્ટ મર્સીવાળા, નહીં?
હા, એ જ. એમની સંસ્થા ઇક્વલ જસ્ટિસ ઇનિશિયેટિવ, EJI, એ આ કેસ હાથમાં લીધો અને અહીંથી શરૂ થઈ સ્વતંત્રતા તરફની એક લાંબી અને બહુ મુશ્કેલ લડાઈ.
એમણે શું કર્યું પછી? નવા પુરાવા મળ્યા?
સ્ટીવન્સન અને એમની ટીમે બહુ ઊંડી તપાસ કરી. એમણે શોધી કાઢ્યું કે હિન્ટનના પહેલા વકીલ કેટલા બેદરકાર હતા. અને એમણે નવા આધુનિક ફોરેન્સિક ટેસ્ટ કરાવ્યા. દેશના 3 સૌથી મોટા સ્વતંત્ર બેલિસ્ટિક્સ નિષ્ણાતોને રોક્યા. અને ત્રણેયનું એક જ કહેવું હતું.
શું?
કે ગુનામાં વપરાયેલી ગોળીઓ હિન્ટનની માતાની બંદૂકમાંથી છૂટી જ નહોતી અને છૂટી શકે એમ પણ નહોતી.
ઓહો, આ તો સ્પષ્ટ થઈ ગયું. આ પછી તો રાજ્ય સરકારે ભૂલ માની લીધી હશે ને, છોડી દીધા હશે એમને.
ના, અહીં જ તો કહાણીનો સૌથી દુઃખદ ભાગ આવે છે. આટલા સ્પષ્ટ પુરાવા પછી પણ અલાબામા રાજ્યએ બીજા 16 વર્ષ સુધી હિન્ટરને જેલમાં જ રાખ્યા. એમણે નવી ટ્રાયલ આપવાની પણ ના પાડી દીધી.
16 વર્ષ પુરાવા પછી પણ? આ તો ન્યાયની મજાક કહેવાય, હદ છે.
આખરે કેસ પહોંચ્યો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અને 2014માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. 9-0
જજ સહમત.
હા, 9-9 જજ સહમત થયા કે હિન્ટરને યોગ્ય કાનૂની મદદ મળી જ નહોતી. એમની મૂળ ટ્રાયલ જ બંધારણીય રીતે ખામી ભરેલી હતી. આ ચુકાદાએ એમની સજાને રદ કરી દીધી.
બાપરે, 9-0 ચુકાદો સુપ્રીમ કોર્ટમાં આવું તો બહુ ઓછું બને ને. આ તો બહુ મોટી જીત કહેવાય.
ખૂબ મોટી જીત. આનાથી અલાબામા રાજ્ય પર જબરદસ્ત દબાણ આવ્યું. કેસ પાછો અલાબામા ગયો. હવે આખા દેશની નજર હતી અને આખરે સરકારી વકીલોએ હિન્ટન પરના બધા આરોપો પાછા ખેંચી લીધા.
અને પછી એ દિવસ આવ્યો, મુક્તિનો દિવસ.
હા, 3 એપ્રિલ 2015. ડેથ રો પર 28 વર્ષ 9 મહિના અને 7 દિવસ. આટલો સમય વિતાવ્યા પછી એન્થની રે હિન્ટન જેલમાંથી બહાર આવ્યા, એક મુક્ત માણસ તરીકે.
એક ક્ષણ એની કલ્પના કરવી પણ. 30 વર્ષ પછી ખુલ્લી હવા, આટલું બધું સહન કર્યા પછી એમના મનમાં શું ચાલતું હશે? એમનું જીવન જીવવાનું ફિલોસોફી એ કેવી રીતે ઘડાઈ હશે આ બધા અનુભવોથી?
એમનું તત્વજ્ઞાન તો ડેથરોનીએ ભઠ્ઠીમાં જ ઘડાયું હતું, ખરું ને? એમણે પ્રેમ, ક્ષમા અને આનંદ આ ત્રણને પોતાના હથિયાર બનાવ્યા. એક એવી સિસ્ટમ સામે જે માણસને અંદરથી તોડી નાખવા માટે જ બનેલી હોય. એમણે માના સંસ્કાર પકડી રાખ્યા, પણ એમનો જે માનવતાવાદ હતો એ કોઈ ધર્મ કે સંપ્રદાય કરતાં પણ મોટો હતો.
એમણે કહ્યું છે ને કે એ લોકો મારા 30 વર્ષ લઈ ગયા, પણ મારી આત્મા નહીં લઈ શકે, મારો આનંદ નહીં છીનવી શકે. આ વાક્યમાં જ કેટલી તાકાત છે.
બિલકુલ. એ માનતા હતા કે કડવાશ તો એક એવું ઝેર છે જે માણસ પોતે જ પીવે છે. જો એ રાજ્યને પોતાનો આનંદ છીનવી લેવા દેત તો ખરેખર એ બધું હારી જાત. અને ક્ષમા, ક્ષમા એ બીજા માટે નહીં, પોતાના માટે જરૂરી છે, એવું એ માનતા.
એટલે એમણે એમને અન્યાય કરનારા બધાને માફ કરી દીધા, વકીલ, જજ, જ્યુરી.
હા, માફ કરી દીધા. એટલા માટે નહીં કે એ લોકો માફીને લાયક હતા, પણ એટલા માટે કે હિન્ટન પોતે એ નફરતના બોજમાંથી મુક્ત થવાને લાયક હતા. એ બોજ ઉતારવો જરૂરી હતો.
અને પેલો આંતરિક સ્વતંત્રતાનો ખ્યાલ, એ પણ બહુ મહત્વનો રહ્યો એમના માટે.
ચોક્કસ. એ દૃઢપણે માનતા હતા કે સાચી સ્વતંત્રતા તો અંદરની વાત છે, બહારના સંજોગો ભલે ગમે તેવા હોય. એમણે પોતાની કલ્પના, બીજા કેદીઓ સાથેનું જોડાણ, આ બધાથી પોતાની અંદરની દુનિયાને એવી રીતે કેળવી હતી કે શારીરિક રીતે મુક્ત થયા એના ઘણા સમય પહેલા જ એ માનસિક રીતે તો આઝાદ થઈ ચૂક્યા હતા.
આટલી લાંબી, આટલી બધી ઉથલપાથલવાળી સફર, એમાં 3 સૌથી મુખ્ય વળાંક કયા ગણી શકાય જેણે ખરેખર એમના જીવનની દિશા બદલી નાખી?
3 મુખ્ય વળાંક. પહેલો તો સ્વાભાવિક રીતે 1985-86માં એમની ધરપકડ અને ખોટી સજા. આ એ ઘટના હતી જેણે એમનું આખું જીવન વેરવિખેર કરી નાખ્યું. એક ખામીભરી, પક્ષપાતી ન્યાય સિસ્ટમનો પૂરો ભાર એમના પર આવી પડ્યો. જાતિવાદનો જે અમૂર્ત ડર હતો એ હવે નક્કર વાસ્તવિકતા બની ગયો.
જેણે શરૂઆતમાં તો એમને અંદરથી હચમચાવી દીધા હશે.
હા, શરૂઆતમાં અવિશ્વાસ, ડર, ગુસ્સો બધું જ હતું. સ્વતંત્રતા, ભવિષ્ય, આબરૂ બધું છીનવાઈ ગયું. અને અહીંથી જ એમના 30 વર્ષના સંઘર્ષની શરૂઆત થઈ. જીવન, ઓળખ, ન્યાય, આ બધા મૂળભૂત પ્રશ્નો સામે આવી ગયા.
અને બીજો મહત્વનો વળાંક,
બીજો આવ્યો લગભગ 1989માં, જ્યારે એમને પેલો નિર્ણય લીધો માનવતા સાથે ફરી જોડાવાનો. પેલા બીજા કેદીનો રડવાનો અવાજ સાંભળીને જે સહાનુભૂતિ જાગી અને એમણે પોતાનું 3 વર્ષનું મૌન તોડીને એને સાંત્વન આપ્યું, એ ક્ષણ બહુ જ નિર્ણાયક હતી.
એમના મનોબળનો પુનર્જન્મ કહી શકાય.
બરાબર. એમને સમજાયું કે ગુસ્સો અને એકલતા એમને જ ખાઈ રહ્યા હતા. એમની માનવતા બીજાની માનવતા સાથે જોડાયેલી હતી, ભલે બીજા લોકો ડેથ રોના કેદીઓ જ કેમ ન હોય. આ નિર્ણયે એમને એક નિષ્ક્રિય ભોગ બનનારમાંથી એક સક્રિય પરિવર્તન લાવનાર વ્યક્તિ બનાવ્યા પોતાની એ નાનકડી દુનિયામાં. અહીંથી જ એમણે પેલું સમુદાય બનાવવાનું, બુક ક્લબ શરૂ કરવાનું, બીજાને મદદ કરવાનું શરૂ કર્યું. એક નવો હેતુ મળ્યો એમને.
અને ત્રીજો નિર્ણાયક વળાંક,
ત્રીજો હતો 2014નો સુપ્રીમ કોર્ટનો એ 9-0 ચુકાદો. દાયકાઓ લંબી લડાઈ પછી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે હા, અન્યાય થયો છે. આ એક મોટી કાનૂની જીત હતી. એ ચાવી હતી જેણે આખરે જેલના દરવાજા ખોલ્યા.
એ ચુકાદાએ આશાને એકદમ નક્કર બનાવી દીધી હશે.
ચોક્કસ. વર્ષોની હાર પછી, રાજ્ય સ્તરે ન્યાય ન મળ્યા પછી, આ સર્વોચ્ચ સ્તરેથી મળેલું સમર્થન હતું. એમને ખાતરી થઈ ગઈ કે હવે ઘરે જવાનો રસ્તો ખુલી ગયો છે. એમના 30 વર્ષના વિશ્વાસ અને સહનશક્તિને આ ચુકાદાએ માન્યતા આપી.
એન્થની રે હિન્ટનના જીવનમાંથી આપણે સામાન્ય માણસો શું શીખી શકીએ? એમની આ વાત આજના સમયમાં પણ આટલી પ્રાસંગિક કેમ છે?
જો, એમનું જીવન આપણને શીખવે છે સ્થિતિસ્થાપકતા વિશે. ગમે તેવી મુસીબતો આવે, માણસ ટકી શકે છે, અંદરની હિંમત જાળવી શકે છે, અમાનવીય જગ્યાએ પણ માનવતા શોધી શકાય છે. અન્યાયની જે મનોવૈજ્ઞાનિક કિંમત ચૂકવવી પડે છે અને પોતાની અંદરની શક્તિ જાળવી રાખવી કેટલી જરૂરી છે, આ બધું એમની કહાણી કહે છે.
અને ખાસ કરીને પેલી ક્ષમાની વાત, જે કહેવી બહુ સહેલી છે પણ કરવી એટલી જગરી.
હા, કડવાશને બદલે ક્ષમા પસંદ કરવી એ ખૂબ મુશ્કેલ છે, પણ અંતે એ મુક્તિ અપાવે છે. હિન્ટનનું જીવન એ જ બતાવે છે. એમની કલ્પના શક્તિ, એમનું સમુદાય બનાવવું, આશાને પકડી રાખવી, આ બધું દેખાડે છે કે બહારના સંજોગો ગમે તેટલા ખરાબ હોય, માણસ અંદરથી તો સ્વતંત્ર રહી શકે છે.
અને આજના શ્રોતાઓ માટે પણ, ભલે આપણા પડકારો નાના હોય પણ આ વાત તો લાગુ પડે જ છે, ખરું ને?
બિલકુલ. નિરાશા સામે લડવું, સત્ય માટે ઊભા રહેવું, પોતાની અંદરની શક્તિ પર વિશ્વાસ રાખવો, આ બધું જ મહત્વનું છે. હિન્ટનની કથા આપણને ન્યાય, પૂર્વગ્રહ, માનવીય ગરિમા, આ બધા મુદ્દાઓ પર ફરીથી વિચારવા મજબૂર કરે છે.
આખી વાતચીત પછી જો આપણે 3 મુખ્ય મુદ્દા તારવવા હોય, 3 અંતિમ તારણો, તો એ કયા હોઈ શકે?
હા, ચોક્કસ. આપણે 3 મુખ્ય તારણો આ રીતે કહી શકીએ. પહેલું, એક ભાવનાત્મક અંતરદૃષ્ટિ. જે લોકોએ આપણને ભયંકર દુઃખ આપ્યું હોય, તેમની સામે પણ નફરતને બદલે ક્ષમા અને પ્રેમ પસંદ કરવાની જે શક્તિ છે, એ ખરેખર પોતાની જાતને મુક્ત કરવાની ક્રિયા છે, પોતાની આત્માને બચાવવાની ક્રિયા છે.
ખૂબ જ સુંદર વાત. બીજું એક બૌદ્ધિક
અંતરદૃષ્ટિ. અમેરિકન ફોજદારી ન્યાય પ્રણાલીમાં ખરેખર ગંભીર ખામીઓ છે. જાતિ, ગરીબી, વકીલોની નિષ્ફળતા, આવા પરિબળો ન્યાયની પ્રક્રિયાને બહુ ખરાબ રીતે અસર કરી શકે છે. આ સિસ્ટમ ક્યારેક સત્ય શોધવા કરતાં સજા કરવા પર વધુ ધ્યાન આપે છે, અને આ મૃત્યુદંડ જેવી સજાઓ અને ફોરેન્સિક પુરાવાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સુધારાની બહુ જરૂર છે.
અને છેલ્લે, એક સાર્વત્રિક શીખ શું મળે?
ત્રીજું, એક સાર્વત્રિક અંતરદૃષ્ટિ. સાચી સ્વતંત્રતા એ મોટે ભાગે મનની આંતરિક સ્થિતિ છે. એને માનસિક શિસ્ત દ્વારા, જેમ કે કલ્પનાનો ઉપયોગ કરવો, પોતાનો દૃષ્ટિકોણ બદલવો, બીજા માણસો સાથે જોડાઈને અને મુશ્કેલ સંજોગોમાં પણ આશા અને આનંદને સક્રિય રીતે પસંદ કરીને જાળવી શકાય છે, ભલે બહારની દુનિયા ગમે તેટલી દમનકારી કેમ ન હોય.
અદ્ભુત. ક્ષમાની શક્તિ, આંતરિક સ્વતંત્રતા અને ન્યાય વ્યવસ્થા સામેના સવાલો, એન્થોની રે હિન્ટનની કથા ખરેખર હચમચાવી દે છે અને વિચારતા પણ કરી મૂકે છે. આટલો મોટો અન્યાય સહન કર્યા પછી પણ જીવન પ્રત્યે આટલો હકારાત્મક અભિગમ રાખવો, એ પોતે જ એક ચમત્કાર જેવું લાગે છે.
સાચી વાત છે. એમની વાર્તા જે વાતનો પુરાવો છે કે અંધારામાં પણ સૂર્ય ચમકી શકે છે, બસ શ્રદ્ધા હોવી જોઈએ.
આ વાર્તા સાંભળીને એક પ્રશ્ન મનમાં રહી જાય છે કે જો સિસ્ટમ જ આટલી ખામીવાળી હોય તો સામાન્ય માણસ ન્યાય માટે ક્યાં જાય, કોના પર ભરોસો રાખે, અને આવા અન્યાયોને રોકવા માટે એક સમાજ તરીકે આપણી શું જવાબદારી બને? આ પ્રશ્નો સાથે જ આપણે આજની વાત અહીં પૂરી કરીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.